એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજની આ ખાસ જ્ઞાન ગોષ્ઠીમાં.
નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ઇતિહાસકાર એશ્લે જેક્સન અને બ્રિટિશ સામ્રાજ્ય પરના એમના વિચારો. એમના બે મુખ્ય પુસ્તકો છે, બ્રિટિશ એમ્પાયર અને ધ બ્રિટિશ એમ્પાયર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આપણે એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
બરાબર. અને આ વિષય સાચી જ અગત્યનો છે. બ્રિટિશ સામ્રાજ્ય, ઓહો હો, ઇતિહાસનો એટલો મોટો હિસ્સો જેણે આખી દુનિયાને અને ખાસ તો આપણા દેશને જે રીતે ઘડ્યો છે એની અસર તો આજે છે.
સાચી વાત. ઘણીવાર આપણે એને બહુ સરળ રીતે જોઈ લઈએ છીએ, ક્યાં તો બધું સારું, ક્યાં તો બધું ખરાબ. પણ હકીકત, યુ નો, એટલી સીધી નથી હોતી.
હા, ઇતિહાસ ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું. ગ્રે એરિયા બહુ મોટો હોય છે. અને મને લાગે છે કે એશ્લે જેક્સન આપણને એ જ ગ્રે એરિયા, એ જટિલતા સમજવામાં મદદ કરે છે. ખરું ને?
બિલકુલ. એમની વાત સમજવાથી આપણને ખાલી ભૂતકાળ નહીં પણ આપણું વર્તમાન પણ વધુ સારી રીતે સમજાય છે.
તો પછી શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ એશ્લે જેક્સન અને એમનો અભિગમ કેમ આટલો ખાસ ગણાય છે?
ચોક્કસ. જો, એશ્લે જેક્સન કિંગ્સ કોલેજ લંડનમાં પ્રોફેસર છે, ઇમ્પિરિયલ અને મિલિટરી હિસ્ટ્રીના, એટલે કે સામ્રાજ્યો અને યુદ્ધોના ઇતિહાસના જાણીતા અભ્યાસુ છે. અને બ્રિટિશ સામ્રાજ્ય પર તો એમનું કામ ઘણું મોટું ગણાય.
પણ એમના સિવાય પણ ઘણા ઇતિહાસકારોએ આના પર લખ્યું છે. જેક્સનમાં શું અલગ છે?
એમની ખાસિયત છે એમનો બેલેન્સ, એમનો સંતુલિત અને બારીકાઈ ભર્યો અભિગમ. એ સામ્રાજ્યની પ્રશંસા કરવા કે પછી એની આકરી ટીકા કરવા નથી બેઠા. એમનો પ્રયાસ છે એને સમજવાનો, એક બહુ મોટી જટિલ ઐતિહાસિક ઘટના તરીકે.
એટલે કે કોઈ એકતરફી ઝુકાવ નથી?
ના, બિલકુલ નહીં. અને એમણે સંશોધન પણ બહુ ઊંડું કર્યું છે. ખાલી બ્રિટનના જ નહીં પણ જુદા જુદા દેશોના આર્કાઇવ્સ, એટલે કે જૂના દસ્તાવેજો, પત્રો, બધું જ તપાસ્યું છે.
અચ્છા, એટલે બ્રિટિશ અને વસાહતી બંને બાજુની વાત સમજવાની કોશિશ કરી છે.
હા, બરોબર. અને જે દેશો પહેલા વસાહત હતા ત્યાંના ઇતિહાસકારો સાથે પણ એ ચર્ચા વિચારણા કરે છે. આનાથી ચિત્ર વધુ સ્પષ્ટ અને કહી શકાય કે વધુ ન્યાયી બને છે. એમનો બોલ જજમેન્ટ આપવાનો નથી પણ એ સમજવાનો છે કે આ બધું થયું કેવી રીતે, ચાલ્યું કેવી રીતે અને પરિણામ શું આવ્યું.
આ રસપ્રદ છે. તો એમના પુસ્તકોનો મુખ્ય તર્ક શું છે? બ્રિટિશ સામ્રાજ્ય વિશે એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
એમની સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જો બ્રિટિશ સામ્રાજ્ય કોઈ એક પ્લાન પ્રમાણે બનેલી સેન્ટ્રલી કંટ્રોલ્ડ એક સરખી સિસ્ટમ નહોતી. એવું નહોતું કે લંડનમાં કોઈ બેઠું બેઠું આખી દુનિયા માટે એક જ માસ્ટર પ્લાન બનાવતું હોય.
તો પછી શું હતું જો એવું નહોતું તો?
એના બદલે એ તો અલગ અલગ પ્રદેશો, લોકો, આર્થિક હિતો, આ બધાનું એક ગૂંચવાયેલું, બહુ જ ડાયવર્સ અને ઘણીવાર તો અંદર અંદર વિરોધાભાસ ધરાવતું એક ગ્લોબલ નેટવર્ક હતું. જેક્સન એના માટે એક સરસ શબ્દ વાપરે છે, પેચવર્ક સામ્રાજ્ય.
પેચવર્ક સામ્રાજ્ય, હા, એટલે જાણે અલગ અલગ ટુકડા જોડીને બનાવેલું હોય એવું.
બરાબર.
અલગ અલગ સમયે અલગ અલગ કારણોસર મેળવેલા ટુકડા અને દરેક પર શાસન કરવાની રીત પણ અલગ. કોઈ એક કોમન ગોલ જેવું નહીં, સિવાય કે બ્રિટિશ હિતોનું રક્ષણ અને વિસ્તાર.
આ શબ્દ જ ઘણું બધું કહી દે છે. મતલબ એક જ લાકડીએ ન મપાય. પણ પેલો મૂળભૂત સવાલ તો રહે જ છે ને, કે આટલું મોટું, આટલું વિશાળ સામ્રાજ્ય બન્યું કેવી રીતે? આટલા નાના ટાપુ દેશે આ કેવી રીતે કર્યું?
હા, એ જ તો મૂળ પ્રશ્ન છે કે એક નાનકડો ટાપુ દેશ દુનિયાના ચોથા ભાગ પર રાજ કેવી રીતે કરી શક્યો અને એની લાંબા ગાળાની અસરો શું થઈ. આ સમજવા માટે જ જેક્સન શું કરે છે કે ક્રોનોલોજી, એટલે કે સમય પ્રમાણે ચાલવાને બદલે, એ સામ્રાજ્યના અલગ અલગ પાસાઓ જુએ છે, થીમ પ્રમાણે. જેમ કે શાસનની રીતો, અર્થતંત્ર, લશ્કર, સ્થાનિક લોકોનો રોલ, આ બધાનું વિશ્લેષણ કરે છે.
સારું, તો ચાલો આ પેચવર્કના થોડા ટુકડાઓને નજીકથી જોઈએ. તમે કહ્યું કે શાસનની રીતો અલગ અલગ હતી, થોડા ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો હતા જેને ડોમિનિયન્સ કહેતા, ત્યાં મોટાભાગે યુરોપિયન વસાહતીઓ હતા. એમને ધીમે ધીમે પોતાનું શાસન ચલાવવાની છૂટ મળતી ગઈ. ત્યાંની સિસ્ટમ સાવ અલગ હતી.
અને આપણા ભારત જેવા દેશોમાં?
હા, ભારત તો તાજનું રત્ન ગણાતું. અહીં પરિસ્થિતિ બહુ જ કોમ્પ્લેક્સ હતી. અમુક ભાગોમાં સીધું બ્રિટિશ શાસન, તો સેંકડો રજવાડાઓ હતા જ્યાં રાજાઓ રાજ કરતા, પણ આખરી સત્તા તો બ્રિટિશરોની જ, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ શાસનનું મિશ્રણ. વળી હોંગકોંગ કે સિંગાપોર જેવી ક્રાઉન કોલોનીઝ હતી, એ તો સીધા લંડનથી કંટ્રોલ થતી, મુખ્યત્વે વ્યાપાર અને લશ્કરી મથક તરીકે.
અચ્છા.
અને આફ્રિકા કે મધ્ય પૂર્વમાં પ્રોટેક્ટોરેટ્સ હતા, જ્યાં સ્થાનિક શાસકો નામ પૂરતા હતા, પણ અસલી નિયંત્રણ બ્રિટનનું. આ બધું શું બતાવે છે? કે સામ્રાજ્ય બહુ એડેપ્ટિવ હતું, પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહેતું. કોઈ એક ફિક્સ રોલ કે મોડેલ નહોતું.
સમજાયું. આટલી બધી વિવિધતા અને આટલો મોટો વિસ્તાર, એના પર કંટ્રોલ રાખો, આ ખાલી લશ્કરી તાકાતથી તો ન જ થાય, ખરું ને? બીજા કયા ફેક્ટર્સ હતા?
બહુ સાચો મુદ્દો. અહીં જેક્સન સામ્રાજ્યની શક્તિના બે પાયાની વાત કરે છે. એક, બળજબરી એટલે કે કોઅર્ઝન, અને બીજું, સહયોગ એટલે કે કોલેબોરેશન. આ બંનેનું મિશ્રણ જ સામ્રાજ્યને ટકાવી રાખતું હતું.
બળજબરી તો સમજાય છે, એમનું નેવી, લશ્કર, હથિયારો, હિંસાનો ડર.
હા, બ્રિટિશ રોયલ નેવી દુનિયામાં નંબર વન હતી. એમની પાસે આધુનિક હથિયારો હતા, અને એમણે ખાસ કરીને ભારતમાં બહુ મોટી સ્થાનિક સેના ઊભી કરી હતી. એનો ઉપયોગ સામ્રાજ્યના બીજા ભાગોમાં પણ થતો. કોઈ વિદ્રોહ થાય તો એને કચડી નાખવામાં આવતો. તાકાતનો દેખાડો સતત ચાલતો.
પણ સહયોગ, કોલેબોરેશન, આ વાત થોડી અટપટી લાગે છે. આટલા મોટા પાયે વિદેશી શાસનને સ્થાનિક લોકોનો સાથ કેવી રીતે મળ્યો હશે, એ પણ લાંબા સમય સુધી?
આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે, અને જેક્સન એના પર બહુ ભાર મૂકે છે. એ કહે છે કે ખાલી દંડાના જોરે આટલું મોટું સામ્રાજ્ય આટલો લાંબો સમય ટકી જ ન શકે. મોટા પાયે સ્થાનિક લોકોનો સહયોગ, ભલે ગમે તે કારણોસર હોય, એ જરૂરી હતો. અને આ સહયોગ અલગ અલગ લેવલ પર મળતો હતો. દરેકનો પોતાનો એક રોલ હતો આ સિસ્ટમમાં.
જેમ કે કોણ સહયોગ કરતું?
જો, એક તો હતા સ્થાનિક ભદ્રવર્ગ, રાજા, નવાબ, જમીનદાર, સરદાર. બ્રિટિશરોએ મોટાભાગના કિસ્સાઓમાં એમની સત્તા, એમનો દરજ્જો, એમની સંપત્તિ ટકાવી રાખી, બદલામાં એમની વફાદારી મેળવી. આને જ પરોક્ષ શાસન કે ઇનડાયરેક્ટ રૂલ કહે છે.
અચ્છા, એટલે એમને સાચવીને પોતાનું કામ કઢાવી લીધું.
હા, પછી વેપારીઓ, શાહુકારો જેવા આર્થિક વર્ગો હતા, એમના પોતાના આર્થિક હેતો બ્રિટિશ સિસ્ટમ સાથે જોડાઈ ગયા હતા, એમને પણ ફાયદો થતો હતો. અને પછી સૌથી મોટો વર્ગ સામાન્ય લોકોનો.
સામાન્ય લોકો? એ કેવી રીતે?
લાખોની સંખ્યામાં સ્થાનિક લોકો સૈન્યમાં, પોલીસમાં, વહીવટીતંત્રમાં કારકુન તરીકે, રેલવેમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ બધા લોકો વગર આટલું મોટું તંત્ર ચાલી જ ન શકે ને?
એટલે આ સહયોગ પાછળ અલગ અલગ કારણો હતા. કોઈકને સત્તા ટકાવવી હતી, કોઈકને પૈસા કમાવવા હતા, કોઈક માટે નોકરીની જરૂર હતી.
બરાબર.
એ હંમેશા ખુશીથી અપાતો સહયોગ નહોતો. ઘણીવાર મજબૂરી હતી, ઘણીવાર ગણતરી હતી, પણ એ હકીકત હતી કે સહયોગ મળતો હતો. અને આ બળ અને સહમતી વચ્ચેનું જે બેલેન્સ હતું, એના પર જ સામ્રાજ્ય ચાલતું હતું.
ચાલો હવે જરા અર્થતંત્રની વાત કરીએ. શું આ આખું સામ્રાજ્ય મુખ્યત્વે આર્થિક શોષણ માટે જ હતું, પૈસા કમાવા માટે?
આર્થિક લાભ તો ચોક્કસપણે બહુ જ મોટો અને કદાચ મુખ્ય ડ્રાઈવર હતો, પણ એને ખાલી લૂંટ કહી દેવું એ પણ સિમ્પ્લિફિકેશન છે. જેક્સન સમજાવે છે કે એ એક બહુ જ સોફિસ્ટિકેટેડ એટલે કે અત્યાધુનિક ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટ્રેડ સિસ્ટમ હતી, જેનું કેન્દ્ર બ્રિટન હતું.
એટલે કે
કેવી રીતે કામ કરતી હતી આ સિસ્ટમ?
શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી વેપારી કંપનીઓ હતી, પછીથી સરકારે સીધો કંટ્રોલ લીધો અને મુક્ત વેપારની નીતિ અપનાવી. જો કે એ મુક્ત વેપાર બ્રિટનના હિતમાં જ હતો. વસાહતો શું બની? બ્રિટનના કારખાનામાં બનતા માલ માટે તૈયાર બજાર, અને બ્રિટનને જે કાચો માલ જોઈતો હતો, કપાસ, રબર, ટીન, ચા, ખાંડ, અફીન, એ બધું પૂરું પાડનાર.
આની સ્થાનિક ઉદ્યોગો પર શું અસર થઈ હશે આપણા દેશમાં દાખલા તરીકે?
ઘણીવાર બહુ નકારાત્મક અસર થઈ. જેમ કે ભારતનો જે જગવિખ્યાત કાપડ ઉદ્યોગ હતો, એ બ્રિટનની મિલોમાંથી આવતા સસ્તા કાપડ સામે ટકી ન શક્યો. ધીમે ધીમે પડી ભાંગ્યો. લંડન શહેર દુનિયાનું ફિનાન્શિયલ સેન્ટર બની ગયું. બ્રિટિશ બેન્કો અને રોકાણકારો સામ્રાજ્યમાં રેલવે, બંદરો, ખાણો વગેરેમાં પૈસા રોકતા હતા.
પણ એ રોકાણનો ફાયદો કોને થતો?
મુખ્ય ફાયદો તો બ્રિટિશ વ્યાપાર અને શાસનને સરળ બનાવવાનો જ હતો. દાખલા તરીકે ભારતમાં રેલવે નાખી તો એનાથી સેનાને ઝડપથી મોકલી શકાતી અને બંદરો સુધી કપાસ જેવો કાચો માલ પહોંચાડવાનું સહેલું બન્યું. સ્થાનિક લોકોનો વિકાસ એ મુખ્ય હેતુ નહોતો. આનાથી થયું શું કે વસાહતો આર્થિક રીતે બ્રિટન પર નિર્ભર બની ગઈ. આ એક જાતની પરાધીનતા હતી.
અને આટલું મોટું, જટિલ અને અમુક અંશે સફળ સામ્રાજ્ય આખરે તૂટી કેમ ગયું? એનું પતન કેમ થયું?
આ પતન બીજા વિશ્વયુદ્ધ પછી પ્રમાણમાં બહુ ઝડપથી થયું. એના ઘણા કારણો હતા. એક તો બે મોટા વિશ્વયુદ્ધ લડીને બ્રિટન પોતે આર્થિક અને લશ્કરી રીતે ખૂબ નબળું પડી ગયું હતું. એમના સંસાધનો ખલાસ થઈ ગયા હતા.
અને બીજું
અને કદાચ સૌથી અગત્યનું કારણ, એશિયા અને આફ્રિકાના દેશોમાં રાષ્ટ્રવાદી ચળવળોનો ઉદય. લોકો હવે પોતાનું શાસન ઇચ્છતા હતા. ગાંધીજી, નહેરુ, આફ્રિકામાં ક્રુમા જેવા નેતાઓ આગળ આવ્યા. ભારતની આઝાદીની લડાઈ તો આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પણ બદલાઈ હતી ને?
હા, બિલકુલ. અમેરિકા અને સોવિયેટ યુનિયન જેવી નવી સુપર પાવર ઊભી થઈ રહી હતી અને એ બંને સામ્રાજ્યવાદના વિરોધમાં હતી. યુનાઇટેડ નેશન્સમેનું પ્લેટફોર્મ પણ વસાહતી પ્રજાઓને પોતાનો અવાજ ઉઠાવવા માટે મળ્યો. આ બધા દબાણને કારણે બ્રિટન માટે સામ્રાજ્ય ટકાવી રાખવું અશક્ય બની ગયું.
તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુખ્ય મુદ્દાઓ કયા ગણાય? વોટ આર ધ કી ટેકઅવેઝ?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો તો એ જ છે જે આપણે શરૂઆતમાં કહ્યું, સામ્રાજ્યની પેચવર્ક પ્રકૃતિ, એની વિવિધતા. એને એક જ રંગે રંગી ન શકાય. ભારતનો અનુભવ કેનેડા જેવો નહોતો કે આફ્રિકાનો અનુભવ એશિયા જેવો નહોતો. આ સમજવું બહુ જરૂરી છે.
બરાબર. બીજો મુદ્દો પેલો શક્તિના સંતુલનનો, કે શાસન ખાલી દંડાના જોરે નહોતું ચાલતું. સ્થાનિક સહયોગ ભલે મજબૂરીથી હોય એ પણ એટલો જરૂરી હતો. આ વાત આપણને સત્તા કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે.
એની સાથે સાથે વસાહતોમાં લાંબા ગાળાની આર્થિક અસમાનતા અને પરાધીનતા પણ ઊભી કરી. આજે પણ જે આપણે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથની વાત કરીએ છીએ એના મૂળ ક્યાંક ને ક્યાંક અહીં છે.
અને ચોથો મુદ્દો
જે આજે પણ સૌથી વધુ જીવંત લાગે છે એ છે વારસો, લેગેસી.
ભલે સામ્રાજ્ય 1960-70 સુધીમાં ખતમ થઈ ગયું પણ એની અસરો એ તો આજે પણ આપણી સાથે જ છે.
સાચી વાત. તમે જુઓ, આજે દુનિયાના નકશા પર જે સરહદો છે, ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં, એ ઘણીવાર બ્રિટિશરોએ દોરેલી છે. ભારત પાકિસ્તાનના ભાગલા એનું સૌથી મોટું ઉદાહરણ છે. ઘણા સંઘર્ષોના મૂળ ત્યાં છે.
હા, અને ભાષા, અંગ્રેજી આજે ગ્લોબલ ભાષા છે એ પણ સામ્રાજ્યની દેણ છે ને?
બિલકુલ. એ સિવાય કાયદાકીય પ્રણાલીઓ, વહીવટી માળખા, શિક્ષણ પદ્ધતિઓ અને કોમનવેલ્થ જેવા સંગઠનો, આ બધું સામ્રાજ્યના ઇતિહાસની પેદાશ છે. અને આ વારસો આજે પણ ચર્ચાનો અને વિવાદનો વિષય છે.
એશ્લી જેક્સનના પુસ્તકોમાં અમુક વાતો એવી છે જે ખરેખર યાદ રહી જાય. એમણે જે મુખ્ય વિચારો રજૂ કર્યા છે એમાંથી અમુક નોંધપાત્ર કહી શકાય એવા.
હા, ચોક્કસ. એક તો પેલી પેચવર્કવાળી વાત. બ્રિટિશ સામ્રાજ્ય કોઈ એક માળખું નહોતું, પણ અલગ અલગ સમયે અલગ અલગ કારણોસર મેળવાયેલા અને અલગ અલગ રીતે શાસિત થયેલા વિવિધ પ્રદેશોનું પેચવર્ક હતું. આ એક બહુ પાયાનો વિચાર છે.
અને પેલો શક્તિ અને સહયોગવાળો મુદ્દો પણ.
હા, સામ્રાજ્યની શક્તિ બે પાયા પર ટકેલી હતી. એક તરફ બળપ્રયોગનો સતત ભય અને બીજી તરફ સ્થાનિક લોકોનો અનિવાર્ય સહયોગ. આ બે વાક્યોમાં આખી શાસન પદ્ધતિનો સાર આવી જાય છે. અને એક વિચાર જે મને બહુ ગમ્યો, સામ્રાજ્યનો ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્રો અને લોકો વચ્ચેના સત્તા સંબંધો કેટલા જટિલ, વિવાદાસ્પદ અને સતત બદલાતા રહે છે. આ વાત ખાલી ભૂતકાળ માટે નથી, આજે પણ એટલી જ લાગુ પડે છે.
બરાબર છે. આ બધી ઐતિહાસિક વાતો છે, પણ આજના જમાનામાં આપણા રોજબરોજના જીવનમાં આનું શું મહત્વ? આમાંથી આપણે શું શીખી શકીએ?
ઘણું બધું. સૌથી પહેલું તો આજે દુનિયામાં જે ઘણા સંઘર્ષો ચાલી રહ્યા છે, કાશ્મીર હોય, મધ્ય પૂર્વ હોય, આફ્રિકામાં વંશીય હિંસા હોય, એના મૂળિયા શોધવા જઈએ ને તો ઘણીવાર સામ્રાજ્યના સમયમાં નંખાયેલા જોવા મળે. ભાગલા પાડો અને રાજકરોની નીતિ, મનસ્વી રીતે દોરેલી સરહદો, ઇતિહાસ સમજ્યા વગર વર્તમાન સમસ્યાઓનો ઉકેલ ન લાવી શકાય.
બીજું, આર્થિક અસમાનતાની વાત કરીએ આપણે, કેમ અમુક દેશો આજે પણ ગરીબ છે અને અમુક ખૂબ આગળ છે? એના ઐતિહાસિક કારણો સમજવા માટે પણ આ ઉપયોગી છે.
અને ત્રીજું, આપણા પોતાના સમાજ પર નજર નાખીએ. સ્થળાંતર, બહુસાંસ્કૃતિક સમાજ. આજે બ્રિટનમાં આટલા બધા ભારતીયો, પાકિસ્તાનીઓ, કેરિબિયન લોકો કેમ છે? એનું કારણ સામ્રાજ્ય છે. એ જ રીતે આપણા દેશમાં અંગ્રેજીનું મહત્ત્વ, ક્રિકેટનો ક્રેઝ, આપણી અમુક સંસ્થાઓ, આ બધા પર સામ્રાજ્યની છાપ છે.
એટલે ઇતિહાસ ખરેખર ક્યારે મરતો નથી, એ વર્તમાનને સતત આકાર આપતો રહે છે.
બિલકુલ, એને સમજવો એ વર્તમાનને સમજવા બરાબર છે.
તો આજની આ ચર્ચા પછી તમારા મનમાં કઈ એક વાત સૌથી વધુ રહી ગઈ? વોટ્સ યોર ફાઇનલ ટેક અવે?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે ઇતિહાસને, ખાસ કરીને સામ્રાજ્ય જેવા જટિલ વિષયને, સરળ ખાનાઓમાં સારું કે ખરાબ વહેંચવાની લાલચ ટાળવી જોઈએ. એના બદલે એ કેવી રીતે કામ કરતું હતું, એની પાછળ કયા પરિબળો હતા, એના પરિણામો શું આવ્યા, એની જટિલતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેક્સનનું કામ આમાં બહુ મદદ કરે છે.
અને મને જે વાત સ્પર્શી ગઈ એ છે શક્તિ અને સહયોગનું ગઠબંધન. કેવી રીતે શાસન ટકાવવા માટે માત્ર તાકાત પૂરતી નથી, પણ સામેવાળાનો સાથ પણ મેળવવો પડે છે, ભલે ગમે તે રીતે. અને બીજું એ કે આ ઇતિહાસ ભલે પૂરો થઈ ગયો લાગે, પણ એનો પડઘો એ આજે પણ એટલો જ જીવંત છે. આપણા સમાજમાં, રાજકારણમાં, આપણી ઓળખમાં બધી જ એની અસર દેખાય છે.
અને કદાચ શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને આપણે પૂરું કરીએ. શું આપણે ખરેખર ઇતિહાસમાંથી કંઈ શીખીએ છીએ? બ્રિટિશ સામ્રાજ્યનો આ ઇતિહાસ આપણને આજના આંતરરાષ્ટ્રીય સંબંધો, સંઘર્ષો અને અસમાનતાઓ વિશે શું શીખવી શકે, જેથી ભવિષ્યમાં કદાચ આપણે જુદા અને વધુ સારા નિર્ણયો લઈ શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.